તારીખ 17/12/1976 શ્રી પ્રવચન સાર ગાથા 42 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 8
એને જ્ઞાન ને અનુભવનાર નથી કયો, પણ એને કરુણ અનુભવનાર કયો. આપણને જરૂરિયાત તો વ્યવહાર છે ને, સુખ મળવું જોઈએ, કઈ પણ મળવું જોઈએ. જરૂરિયાત ત્યારે જ કઈ લેવું છે ત્યારે જરૂરિયાત માનવામાં આવે છે. કઈ મળતું હોવાથી જરૂરિયાત નો સવાલ છે, પણ પરપદાર્થ માંથી તો કઈ મળતું નથી. અને પરપદાર્થ નો આશ્રય લેવા જરૂરિયાત કદાચ હોય તો શું પરપદાર્થ નો આશ્રય લેવાની જીવને જરૂર છે. આત્મા નબળો છે, એના સ્વભાવથી અધૂરો છે, અપૂર્ણ છે, નિર્બળ છે, એનામાં કઈ ઉછાપણું છે. વર્તમાન અવસ્થામાં નબળાય છે, એવડો જ આત્મા છે. આત્મા એવડો જ છે એમ નક્કી તો કરવું પડશે ને. એ તો એને માન્યું છે કે અત્યારે હું મનુષ્ય છું, અત્યારે હું આવો છું, આવો છું, આવું છું એટલે આટલી આટલી મારે જરૂર છે. મનુષ્ય છું એટલે મનુષ્ય ઉચિત જરૂરિયાત મારે છે એમ માને છે કે નહીં. તિરિંજમાં જાય તો તિરિંજને ઉચિત જરૂરિયાત છે કે ભાઈ આહાર પાણી વિના ચાલે નહીં. તિરિંજ ભલે કપડાં નથી પહેરતા, બરાબર છે, તો એને તિરિયંત ઉચિત જરૂરિયાત એને સ્વીકારી છે. મનુષ્ય ઉચિત જરૂરિયાત આ જીવ સ્વીકારે તો એમાં આનામાં ફરક શું પડ્યો? એનામાં આનામાં તો કઈ ફરક નથી. ખરેખર એવો નથી, એ તો મૂળ વાત છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયમાં દુઃખ અનંત એ કહ્યું છે. તારું જે મૂળ સ્વરૂપ છે એ સ્વરૂપને સમજ્યા વિના, એની સમજણ વિના જ તને અનંત દુઃખ થયું છે. અનંત દુઃખ તે ઊભું કર્યું છે, અને છતાં એ પરપદાર્થની જરૂરિયાત માનતા અને પરપદાર્થ સંબંધીની પ્રવૃત્તિમાં રહેતા, જો આત્માને સુખ થતું હોય, સુખ મળતું હોય, પર પદાર્થમાંથી કાંઈ પણ મળતું હોય, પોષણ મળતું હોય, તો સાર્થક છે કે ઠીક છે, જરૂરિયાત માની હતી અને મળ્યું પણ ખરું એમાંથી કાંઈ. પણ એ તો વસ્તુની સ્થિતિ છે. કોઈ પર પદાર્થમાંથી, જળરક્ષણમાંથી કોઈ અંશે ક્યારે કદાચિત કાંઈ પણ આવે છે આત્મામાં, અને આત્માને એથી લાભ થાય છે, એનું તો બીજો નથી. રાગ થાય છે પર પદાર્થના લક્ષ્ય જીવને, રાગ થાય છે કે આ મને હો, પણ તેથી કાંઈ એ પદાર્થ એવો રાગ થવા છતાં એ પદાર્થ સંબંધીની પ્રવૃત્તિ કાંઈ ન થાય તો આત્માને કાંઈ નુકસાન થતું નથી. આ બીજી સાઈડ વિચારીએ, કે કોઈ એમ માને છે કે મને હું સાવ નિષ્ઠાન ખાવું તો ઠીક, શરીરને પુષ્ટિ મળે, શરીર તે હું માન્યું છે ને, શરીર પુષ્ટ થાય એવો આહાર હું હંમેશા લઉં તો મારી તંદુરસ્તી જળવાય રહે, શરીર શક્તિ જળવાઈ રહે, શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે અને મને કાયમ શાતાવેદન રહે, શાતાવેદન રહે, જોકે રહેતી નથી પણ કદાચ એમ ન થાય તો એથી આત્માને શું છે? ઈચ્છા અનુસાર પર સંબંધ પરદ્રવ્યનો સંયોગ ન થયો તો તેથી કઈ આત્માને નુકસાન થયું? આત્મામાંથી કઈ ચાલ્યું ગયું? આત્મા દુબળો પડ્યો, આત્મા નિર્બળ થઈ ગયો, આત્મા અશક્ત થઈ ગયો, આત્મા માંદો પડી ગયો, શું થયું? કોઈ પણ હાલતમાં એના જ્ઞાન સ્વભાવને અવલોકે તો એમાંથી કાંઈ નુકસાન શું છે એને એ અનુભવમાં આવતો શ્રીમદજીનું શરીર ઘણું
દુબળું
થઈ ગયું હતું. 26 વર્ષ પછી સંઘરણીનો ઉપદ્રવ વધારે હતો, ખાસ ઉપચાર કરતા નહોતા એવું તો દેખાય છે, શરીર ઘસાઈ ગયું એમ જોઈએ, એટલા હાડકા પાછળ દેખાય છે ને? એથી આત્મામાં અશક્તિ આવી હતી, આત્મા તો સશક્ત થતો જતો હતો, જેમ જેમ સ્વરૂપ અનુભવનું જોર વધતું જતું હતું, સ્વરૂપનું શ્રદ્ધા જ્ઞાન વધતું જતું હતું, તેમ તેમ આત્મા સશક્ત થતો હતો, શરીર દુર્બળ થતું હતું પણ આત્મા સશક્ત થતો હતો, અવસ્થા સશક્ત થતી હતી અને આત્મા સશક્ત કહેવાય છે. શું એમને નુકસાન થયું? કે દેહનું ખોખું પડ્યું રહ્યું, પોતે ત્યાંથી એ ચાલ્યા ગયા, એમાં પોતાના સ્વરૂપની નજીક થતા થતા ચાલ્યા ગયા છે, સ્વરૂપમાં પૂર્ણતાની નજીકમાં એ આવતા ગયા, જેટલો જેટલો કાળ હજી પણ જાય છે પૂર્ણતાની નજીક આવતા જાય છે, તેમાં આત્માને શું નુકસાન થયું? જરૂર માની છે એટલે પરદ્રવ્યના આશ્રય પ્રવૃત્તિ કર્યા વિના રહી શકતો નથી, પ્રવૃત્તિ રાગ દ્વેષ જરૂરિયાત માની છે એટલે અહીંયા પોતાના સ્વરૂપના અનુભવની જરૂરિયાત, સ્વરૂપના સુખ શાંતિની જરૂરિયાત માની નથી એટલે એનો પ્રયત્ન એને થતો નથી, થતો નથી એટલે કરતો નથી એમ કહેવામાં આવે છે. બસ જરૂરિયાત એ નક્કી કરવા જેવી છે. અને જરૂરિયાત વગર જીવ પ્રયત્ન કરે એવું એના સ્વભાવમાં નથી, જરૂર વિના કાંઈ પ્રયત્ન કરે એ જીવના સ્વભાવની બહારની વાત છે. અને જરૂર લાગે ને પ્રયત્ન ન કરે, પ્રયત્ન કર્યા વગરનો એ રહી શકે એવું લોકો કહે છે બજારમાં, જે થવાનું હોય એમ થાય, માણસ બોલે ત્યારે કે તો પછી ઘરે બેસો ને જે થવાનું છે એ થશે, ઘરે નહીં બેસી રહી શકાય, મૂંઝવણ થશે, આકુલતા થશે, જરૂરિયાત સંબંધીના વિચારો એટલા વેગ પકડશે કે એ પ્રવૃત્તિ અર્થે પ્રવૃત્તિમાં જોડાશે ત્યારે એમાં મંદતા આવશે, એની દવા છે ખરેખર, તો પીડાની એ દવા છે, એનાથી કાર્ય સિદ્ધિ થાય છે તો વસ્તુના સ્વરૂપમાં છે. કેમ કે પુરુષાર્થ તો એનો ગુણ છે ને, પુરુષાર્થ તો એનો સ્વભાવ છે. પછી જ્યાં એને જરૂરિયાત ભાસે છે
ત્યાં
એ સંબંધી નો એ સંબંધી પ્રયત્નવાન થયા વિના એ રહી શકતો નથી. અને જરૂરિયાત ક્યાંય ને ક્યાંય એને ભાસતી નથી, એવું તો છે નહીં. જીનેન્દ્રો એ તેને કર્મ ને જ અનુભવનાર કયો છે.
તો પણ એ સુખ તો પરાધીન છે, પર ખસી નીકળ્યો એ દુઃખ ની પ્રાપ્તિ.
પછી તો એ શું કરે છે કે એ સુખ ક્ષણિક હોવા છતાં, નાશવંત હોવા છતાં એને ટકાવવાનો પ્રયત્ન કરે છે. એને જે કઈ માન્યું છે એને એ ટકાવવાનો પ્રયત્ન કરે છે, બહુ બોલતો રાખવાનો પ્રયત્ન કરે છે, અથવા તો ચાલુ જાય તો વારંવાર મેળવવાનો એ પ્રયત્ન કરે છે. અને એમને કાળનું નિર્ગમને માં થઈ જાય છે. જે બાજુનો એને કાર્યનો રસ છે જે તે પ્રકારનો, એમાં સમય વ્યતીત થતો જાય છે. એમને એમ કરતા અનંતકાળ ગયેલો છે એનો અનુભવ પ્રકાશનો દ્રષ્ટાંત છે. એક માણસ એક સુના નગરમાં એને દાખલ કર્યો, ભીંતડા સુધારતા અનંતકાળ ગયો, 84 લાખ ઘરમાં ફર્યો અને ભીંતડા સુધારતા અનંતકાળ ગયો. જ્યાં પૂરું કરે ત્યાં પછી ફરીને ઓલા જૂના થઈ ગયા હોય, વળી એને એને સુધારતો જાય. પણ એના હાથમાં કાંઈ આવ્યું
નહીં,
એમ એ સુધારવાના કાર્યમાં દુઃખી થયો પણ એના હાથમાં કઈ આવ્યું નથી, એમ કહે. એમ જ્યાં જ્યાં આ જન્મો ત્યાં ત્યાં એના સંયોગો સુધારવા એ પ્રયત્નમાં રહ્યો. ફરી ચાલ્યો ગયો, બીજો ગયો, ત્યાં પ્રયત્ન, ત્યાં એના માનેલા સંયોગ સુધારવા પ્રયત્ન કરવા લાગ્યો. ફરી બીજે ગયો, ત્યાં પ્રયત્ન વધારવા, એનો સંયોગમાં વધારો કરવાનો પ્રયત્ન છે. વધતા વૈભવ નો વ્યવસાયી છે. ચક્રવર્તી હો કે ભૂંડ હો, સિરિયન છે, ખાય છે ને, મેલું ખાય છે. એ વધતા વૈભવ ના વ્યવસાયી છે. પોતાનો માનેલો વૈભવ છે એ કેમ વધે, એના વ્યવસાયમાં પડ્યા છે. માને છે કે એમાં સુખ છે પણ ક્યાંય એને તૃપ્તિ થઈ
નહીં.
ટીકા. જ્ઞાતા જો જ્ઞેય પદાર્થ રૂપે પરિણમતો હોય તો તેને સકળ કર્મમનના ક્ષય સ્વાભાવિક જણ જાણપણાનું કારણ નથી. જો જ્ઞાતા એટલે આત્મા, જ્ઞેય પદાર્થ એટલે પ્રપદાર્થ, હૃદય એટલે એમાં તન્મય થઈને પોતે છે એમ પરિણમતો હોય, એટલે પરમા એકત્વ બુદ્ધિ કરતો હોય તો તેને સકળ કર્મ મનના ક્ષય પ્રવર્તા સ્વાભાવિક જાણપણાનું કારણ નથી. આખા કર્મનું વન બળી જાય, ક્ષય થાય, અને જે ક્ષાયી જ્ઞાન પ્રગટે સ્વાભાવિક જાણપણ, એટલે સ્વાભાવિક જ્ઞાન પ્રગટે એને ક્ષાયી જ્ઞાન કહેવામાં આવે છે. એવું એને ક્ષાયી જાણપણાનું કારણ નથી, એટલે કે ક્ષાયી જ્ઞાન એને નથી, અથવા તેને જ્ઞાન જ નથી એમ કહે છે, અથવા એને જ્ઞાન જ નથી, તો એના જ્ઞાન ને શું કહેવું? કે એના જ્ઞાન ને જોડ કહેવામાં, જોડ નું પરિણમન છે, એ જીવ નું પરિણમન નથી પણ જોડ નું પરિણમન છે. જોડ આ શરીર જોડ ભાવ રૂપ થતું પરિણમન એને જળ પરિણમન કહેવામાં આવે છે. કેમ કે એના પોતાના એ પરિણમનમાં સ્વરૂપનું સંચેતનનો પ્રયત્ન નથી, પ્રકાર નથી. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવું એમાં સ્વરૂપની સાવધાની છે. હું પર છું ને પરની મને જરૂરિયાત છે એવી સાવધાની એમાં પડી છે, પડી છે અથવા સતત ચાલુ રહે છે એને પડી છે એમ કહેવામાં આવે. એટલે તે જ્ઞાન જ નથી, તેને જ્ઞાન જ નથી. કારણ કે દરેક પદાર્થ રૂપે પરિણતિ દ્વારા મૃગ તૃષ્ણામાં જળસમૂહની કલ્પના કરવાના માનસ વાળા છે આત્મા, દુસહ કર્મભારને જ ભોગવે છે એમ જીનેન્દ્રએ કહ્યું છે. કર્મભાર ઉભુંજાન જીનેન્દ્ર ઉદ્ગીત કહ્યું છે, ઉદ્ગાર કહેતો છે ને આપણે, ઉદ્ગીત ઉદ્ગાર છે, જીનેન્દ્ર ભગવાનનો ઉદ્ગાર છે કે એ આત્મા પોર પદાર્થના આશ્રય ઉપાધિને જ ભોગવે છે, કર્મભારને ભોગવે છે એટલે ઉપાધિને જ વહન કરે છે. ત્યારે એનું પરિણામ નિરુપાધિક હોય છે એવું બનતું નથી. પરદ્રવ્યના આશ્રય પરદ્રવ્ય સંબંધીની ઉપાધિને ભોગવે છે, એ ઉપાધિ છે આકુલતા સહિત જ હોય છે, ઉપાધિમાં આકુલતા ન હોય એવું બનતું નથી. અને મૃગ તૃષ્ણામાં જળસમૂહની કલ્પના કરવા બરાબર છે એટલે શું કહે છે કે જેમ મૃગને તૃષ્ણા લાગે છે ત્યારે જળ નથી ત્યાં જળની કલ્પના કરે છે, એને જૂઠી કલ્પના થાય છે, એમ આ જીવને પણ જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના એને થાય છે. આ ઠીક છે, આ મારા સુખનું કારણ છે, મારી અનુકૂળતાનું આ કારણ છે, એવી એને સુખની જૂઠી કલ્પના થાય છે. ત્યાંથી સુખ મળતું નથી તેથી એને જૂઠી કલ્પના કહેવામાં આવે છે. અથવા કોઈ એમ માને કે ત્યાં મને સુખ થયું તો એ જૂઠ છે અને સાચ નથી એમ છે. જૂઠ છે, જૂઠ છે એટલે એનો એ ભ્રમ છે, એ ખરેખર સાચું છે નહીં. કરે છે ને બિંદી પોતાનો મેલ કરે છે એ પછી પાને પછી એમાં રહેવાની કલ્પના કરે કે આમાં રહેશો, તો એની જૂઠી હાસ્યાસ્પદ કલ્પના છે. એમ જીવની ઉદગળમાંથી સુખ લેવાની જે કલ્પના છે એ મૃત તૃષ્ણાવત છે, એમાં સુખ નથી છતાં એને મોટું જળાશય જેમ દેખાય છે, જળ નથી છતાં મોટું જળાશય દેખાય છે, મોજા દેખાય એને પાણીના. ક્યાંય ઠંડક તો લાગે નહીં પણ પાણીના મોજા દેખાય. જો ખરેખર એટલું મોટું જળાશય હોય તો એને ઠંડક આવવી જોઈએ. થોડો વિચાર કરે તો ખબર પડે એવું છે કે આવું મોટું જળાશય હોય તો એની નજીક જતા કઈ ઠંડક લાગવી જોઈએ. હા, ઉનાળામાં આ કલ્પના થાય છે ને, બહુ તાપ પડે ત્યારે એને મૃગજળ દેખાય છે. એમ અહિયાં ઘણા સુખના સાધન મળતા કઈ શાંતિ થવી જોઈએ, એના બદલે અશાંતિ વધતી જોવામાં આવે છે. એ બાજુના સંયોગમાં પડેલા ને સંયોગ નો કેટલો રસ છે.
આ તો પદનો પાર નથી મૂકીને ખેંચાવ
કોઈને પણ. એ બાજુના તીવ્ર રસમાં પ્રતિકૂળતા હોય તો દુઃખ છે, અનુકૂળતા હોય તો દુઃખ છે.
અત્યારે તો અનુકૂળતાનો દુઃખ આવી ગયું.
અનુકૂળતાનો દુઃખ એને પ્રતિકૂળતાનો ભય છે ને, એમાં પ્રતિકૂળતાનો ભય રહેલો છે. અનુકૂળતાને સુખ માને છે પણ એને પૂરો વિચાર કરે તો આમાં શાંતિ કેમ નથી અને અશાંતિ કેમ છે એનો એને ખ્યાલ આવવો જોઈએ. પણ એટલા વેગમાં પડેલો જીવ હોય છે કે એને એ સંબંધીનો વિચાર સુધા આવતો, જેમ દોડતા મૃગને વિચાર નથી આવતો કે આ ઠંડક ઠંડી હવા કેમ આવતી નથી. એમ રાગના વેગમાં પડેલા જીવને આમાં શાંતિ અને સુખ કેમ અનુભવાતા નથી એનો વિચાર સીધા આવતો નથી. તો એમાં પુરપાટ જગ્યાનું પરિણમન ચાલ્યું જ જાય છે. કેટલું દુઃખ છે એને ખબર છે. સહનશક્તિ જીવની ઘણી છે ભાઈ, જીવની સહનશક્તિ ઘણી છે. ગમે એટલું દુઃખ વેદે તો પણ એ વજ્રકાય એમ છે. અત્યાર સુધીમાં આનંદકાળમાં કેટલા દુઃખ ભોગવા, કયા કયા પ્રકારે ભોગવા, છતાં એના મહાન અસ્તિત્વને કાંઈ થતું નથી. જો એના અસ્તિત્વની માનતા જોવે તો કોઈ ઉપાધિ કરે નથી. તો બધો કોઈ ઉપાધિ ન કરે. ઉપાધિ તો એટલા માટે કરે છે કે આની જરૂર છે, આના વિના નહીં ચાલે એટલે ઉપાધિ કરે છે. બાકી એને ખબર પડે કે કોઈના વિના હું ત્રિકાળ ટકેલો છું ને ત્રિકાળ ટકેલો છું એમાં હું કોઈ નાશ થવાનો છું એ તો પ્રશ્ન જ રહેતો નથી. તો એને પોતાના નવા ટકવા અર્થે કઈ ઉપાધિ મોરવી એ પ્રશ્ન રહેતો નથી. વિશ્વાસ નથી એને,
વિશ્વાસ તો આવે છે પણ પૈસા નો આવે.
વિશ્વાસ એટલે એને સ્વરૂપનો વિશ્વાસ નથી. પુરુષો કહે છે એના વચનમાં એને વિશ્વાસ નથી કે આ સાચું કહે છે. અહીંયા ગોળ ખાઈએ છીએ ને ગળું લાગે છે ને મીઠું લાગે છે, પછી પૂછવા જવું કોને? ગુરુ બતાવે છે એ તો કોઈ પરોક્ષ વાત છે, એ ક્યાં પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. અને આ ગોળ તો પ્રત્યક્ષ ગળ્યો લાગે છે આમ છે ભાઈ, એટલે એનો વિશ્વાસ ઉઠતો નથી. ઊંધો વિશ્વાસ છે એ જતો નથી અને સાચો વિશ્વાસ છે એ થતો નથી. વિશ્વાસ એક અનેકમાં પ્રશ્ન એકમાં હોય
તો
પર પદાર્થમાં
વિશ્વાસ નથી.
પર પદાર્થમાં
ઉપયોગ તો ગમે વાત કરે
છે પણ એ પર એકમાં જાય છે. બધું પર પર તો બધું પર, જેમ એક સ્વ એમ એક પર, પોતાના સિવાયનું બધું પર. પરની જાતિ એક થઈ ગઈ એમ, મારા સિવાય મને છોડીને પોતાને છોડીને
બીજા બધા
બીજું બધું એક કર્યું છે. એને
એના વિશ્વાસ અનુસાર ભજતું નથી એટલે ઉપયોગ ને ભમાવે,
પણ એ પરમા જ ભમાવે. ક્યાંય એને સ્વસન્મુખ કરવાનો પ્રયત્ન કરતો
નથી.
તપાસ કરીને છે કે વિશ્વાસ કેટલો છે તત્વના વિષયમાં, સ્વતત્વનો વિશ્વાસ કેટલો છે એ એને જરા ઝીણવટથી અવલોકન કરવા જેવું છે. આ પ્રતિકૂળતા આવે ત્યારે વધારે દુઃખી થાય છે ને, અનુકૂળતામાં તો બહુ એને ખબર પડતી નથી કે આ દુઃખ છે. પણ પ્રતિકૂળતાને તો સૌ કોઈ દુઃખ માને છે, તો એ પ્રતિકૂળતા આવે ત્યારે એને દુઃખ માન્યું છે તો એના સ્વરૂપમાં શું પ્રતિકૂળતા થઈ? એના સ્વરૂપમાં કોઈ પ્રતિકૂળતા દાખલ થઈ, પ્રવેશ થઈ, અને એ પ્રતિકૂળતાએ શું નુકસાન કર્યું એને? શું તો જોવે તો પ્રતિકૂળતામાં એકાકાર થઈને ઘેરાઈ જાય છે. બાકી ખરેખર એ સ્વરૂપને અવલંબે તો એને પ્રતિકૂળતાની કલ્પના જ રહેતી નથી. પહેલા પત્રમાં કીધું છે અનુકૂળતા પ્રતિકૂળતા સામાન્ય બાદ વાત કીધું, પહેલો પત્રમાં એ વાત કીધું. ઉત્કૃષ્ટ શુભ દ્રષ્ટિ કી અપેક્ષા, ઉત્કૃષ્ટ શુભ લીધું છે. ઉત્કૃષ્ટ શુભ દ્રષ્ટિ એટલે એ દ્રષ્ટિ કોણ છે? આપકો મહારાજશ્રી કે વ્યાખ્યાનો કી અનુકૂળતા હૈ, એને અનુકૂળતા લીધી બારમાં. પરંતુ યહાં તો અશુભ પ્રતિકૂળતા બહુ જ હૈ, વ્યવસાય વગેરે છે, અશુભ પ્રતિકૂળતા યહાં ઘણી છે. હવે એને તોડે છે એ વાતને. એક વ્યવહાર દ્રષ્ટિથી વાત કરી કે તમને શુભનો સંયોગ છે સોનગઢમાં, અહીંયા અજમેરમાં, અજમેરથી આ કાગળ લખેલો છે, હજી કલકત્તા નથી આવ્યા, 49 ની 7
બરાબર.
તો અહીંયા તો અશુભની પ્રતિકૂળતા ઘણી છે. ફિર ભી મુજે વિશ્વ મે કોઈ ભી પદાર્થ અનુકૂળ હૈ ના પ્રતિકૂળ હૈ, વિશ્વમાં કોઈ પદાર્થ મને અનુકૂળ પ્રતિકૂળ
નથી.
ઇસ સિદ્ધાંત કો લેકર મે પ્રતિકૂળતાઓ કો ભી અનુકૂળ હી સમજતા, એટલે પ્રતિકૂળતા ને પ્રતિકૂળતા માનતો નથી. કેમ અનુકૂળતા અને એમાં અપેક્ષા લીધી? કે કારણ એસી અવસ્થામાં સ્વ સામર્થ્ય કા આશ્રય લેતે રહે એની એક પ્રયોજન રહેતા. અહીં તો સત્પુરુષનો યોગ નથી એટલે વિશેષ નિજ સામર્થ્યનો પ્રયત્નમાં રહેવું એમ વૃત્તિ રહે છે. આટલો ગુરુદેવનો ટેકો છે વ્યાખ્યાનનો, એવી આધાર બુદ્ધિ નો વિકલ્પ છે. આમ લીધો
અમે એમ
લીધું. અત્યારે સોનગઢ જોઈએ છે, ગુરુદેવના આશ્રયમાં તો છીએ, ગુરુદેવના સાનિધ્યમાં તો છીએ, એટલો તો લાભ રોજ મળે છે. તમને બાર વાળાને એટલો તો લાભ નથી. એવી આધાર બુદ્ધિ એ ખરેખર આત્માને પ્રતિકૂળતા છે, અનુકૂળતા છે નહીં એમ માને. ઠીક, આ પલાખું બીજું છે. બારમાં એમ માને કે આ લાભનું કારણ છે, કહેશે કે લાભનું કારણ માનવું એ
નુકસાન છે,
પ્રતિકૂળતા છે, નુકસાન છે.
યાદ તો રહી જાય, પલાખું બીજું છે ને પલાખું યાદ પણ રહી જાય,
નથી યાદ રહેતું, ભૂલી જાય, પલાખાને એ
ભૂલી જાય,
ભૂલી જાય છે. યહી એક પ્રયોજન રહેતા હૈ વો પર તરફ અધિક નહીં અટક પાતે, અને પરાશ્રયની અટક વધારે રહેતી નથી. એ વિશેષ વિશેષ પુરુષાર્થનું કાર્ય થવામાં એને અનુકૂળતા ગણી અપેક્ષા એ, છતાં કોઈ સંયોગ વિયોગ જીવને અનુકૂળ પ્રતિકૂળ એમ છે
નહીં.
અપેક્ષાએ પ્રતિકૂળ કયો વ્યવહાર દ્રષ્ટિએ, આયા અંદરની દ્રષ્ટિએ એને અનુકૂળ કયો, અને પરમ શુદ્ધ નહીંથી એ અનુકૂળ નથી ને. ત્રણ વાત ઘટાવી એકમાં. ન્યાયની વાત છે, દરેક પદાર્થ રૂપે પ્રણતિ દ્વારા, એટલે અનેક પદાર્થોમાં તન્મય બુદ્ધિએ પરિણમતા મૃગ તૃષ્ણામાં જળ સમૂહની જેમ કલ્પના કરવાના માનસ વાળો છે, એના મનથી અનેક પ્રકારની સુખ દુઃખને એમાં એ પર પદાર્થમાં કલ્પના કરે છે, અને એ રીતે દુઃખથી સહન કરવો પડે એવા કર્મભારને ભોગવે છે. એ કર્મભારને ભોગવતો ભગવાને એ જીવને દુઃખી જોયો એમ કહે છે. જીનેન્દ્રોએ એમ કહ્યું છે, ભગવાનના જ્ઞાનમાં એમ આવે છે કે આ દુઃખી થઈ રહ્યો છે, ક્યાંય એને સુખ ચેન છે
નહીં.
એ કેડિલેક તો કાંઈ નથી, દેવલોકમાં દેવલોકની રિદ્ધિ સિદ્ધિમાં પીડ્યો હોય તો પણ એ દુઃખી છે. આ તો અહીંયા થોડે હાલે ત્યાં ખૂટવાય જાય, ઓલાને તો કાંઈ ખોટું પડતું નથી. એમાં કેવું હોય છે, કોઈ દેવ હોય છે વિમાન બની જાય છે, એને ઉડવું હોય ત્યારે, એની નીચેનો દેવ હોય વિકૃત શરીર હોય છે એ વિમાનનું રૂપ ધારણ કરે, આ બે છે. એને કાંઈ પાનું પીછું લઈને કાંઈ હમું કરવું પડે
નહીં
એમ છે. આને તો કઈ નડે જ નહીં, મોટા પર્વત આવતા હોય તો હોરા ચાલ્યા જાય, એને કાંઈ અટકવાનું બને તો પણ એમાં સુખ ને ચેન છે એમ છે. પદાર્થો રૂપે પરિણમવું અર્થાત આ લીલું છે આ પીળું છે ઠીક ઇત્યાદિ વિકલ્પ રૂપે જ્ઞેય પદાર્થોમાં પરિણમવો તે કર્મનો ભોગવટો છે. આ લીલાને લીલું જાણવું એ કર્મનો ભોગવટો છે કે એને આશ્રય આ લીલું છે એમ થાય છે, ઉપયોગ જ્યાં એની સન્મુખ થાય છે, જ્ઞેયની સન્મુખ જ્યાં જ્ઞાન થાય છે એ જ્ઞાર્થ પરિણમન છે, અને એ કર્મનો ભોગવટો છે, એ કર્મને અનુસારી જ્ઞાન છે, એ આત્માને અનુસાર જ્ઞાન છે, પછી એમાં ઈષ્ટ અનિષ્ટ પણ થયા વિના રહેતું નથી. પછી આ લીલાવરણ જણાતા લીલો સારો છે એમ ક્યાં લાગે છે? ત્યાં એને એમ લાગે છે કે આ લીલો સારો નથી. બસ જ્યાં પદાર્થને આશ્રય જ્ઞાન પરિણમે છે ત્યાં પદાર્થને જાણતા જ એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કર્યા વિના એ જ્ઞાન રહેતું નથી, રાગી દ્વેષ થાય છે. અનુકૂળ છે ને આ પ્રતિકૂળ છે એ તો વળી રાગ દ્વેષ થયો એમ કે છે. એમ વસ્તુ સ્થિતિ જ એમ છે, સિદ્ધાંત છે એટલે વસ્તુનું એ સ્વરૂપ છે. જરા ઝીણવટથી નક્કી કરવા જેવું છે. ઇત્યાદિ વિકલ્પ રૂપે જ્ઞેય પદાર્થોમાં પરિણમવું તે કર્મનો ભોગવટો છે, જ્ઞાનનો ભોગવટો એમાં એમ કહે છે. પરને આશ્રય જ્ઞાન પરિણમે એમાં જ્ઞાનને જ્ઞાનનો ભોગવતો નથી, જ્ઞાનને જ્ઞાનમાં એકત્વ થઈને અનુભવ થાય એવો એ પ્રકાર નથી, પણ એ કર્મને આશ્રય પરપદાર્થના આશ્રય કર્મનો ભોગવતો થઈ રહ્યો છે અને એ ઉપાધિમય પરિણમન છે, એમાં નિરુપાધિક ભાવ હતો. સમયસારમાં આવે છે કરવું ભોગવવું અથવા પરને જાણવું, ચોરાણું પંચાણું છન્નું ગાથામાં એ વિષય કરતા કર્મ અધિકારમાં લીધો છે કે હું એને જાણું છું, છ દ્રવ્યને હું જાણું છું. કે છે કે કર્મનો ભોગવટો છે, જ્ઞાનનો ભોગવટો. શરૂ કર્યો છે આચાર્ય એને જ્ઞેયજ્ઞાયક શંકર દોષ કર્યો છે. કર્મને અનુસરે છે, ઉદયને અનુસરે છે, જ્યારે પરિણમન આત્માને અનુસરતું નથી અંતર્મુખ થઈને, ત્યારે ઉદયમાં જોડાયેલું જ્ઞાન છે. તેથી એને કર્મનો ભોગવટો કહેવામાં આવે છે. કર્મનો ઉદય તો પ્રતિ સમય છે ને, છતાં જે જ્ઞાનનો ઉપયોગ થયો કર્મનો ભોગવટો થઈ ગયો, એમાં જ્ઞાનનો ભોગવટો રહેતો. જ્ઞેય જણાય એક બીજી વાત છે, અને જ્ઞેય પદાર્થ રૂપે પરિણમવું, જ્ઞેયને આશ્રિત પરિણમવું, જ્ઞેયાર્થ પરિણમન સ્વરૂપ ક્રિયા જ્ઞાનમાં ઉદ્ભવતી નથી. જ્ઞેય પદાર્થ રૂપે પરિણમવું એટલે જ્ઞેયાર્થ પરિણમન સ્વરૂપ ક્રિયા જ્ઞાનમાં ઉદ્ભવતી નથી, એમ એનો અર્થ છે. એમ શ્રદ્ધેય છે. જ્ઞેય પદાર્થ રૂપે પરિણમન જેનું લક્ષણ છે એવી જ્ઞેયાર્થ ક્રિયા જ્ઞેયને આશ્રય કરી લઈએ છે, સર્વસ્વ માની લઈએ છે. જ્ઞેય જ જ્ઞાનનું સર્વસ્વ થઈ જાય છે, ત્યાં જ્ઞાન જ્ઞાનનું સર્વસ્વ રહેતો નથી. એમ છે એવી શ્રદ્ધા વ્યક્ત કરે છે. જે જ્ઞેય પદાર્થ રૂપે પરિણમન જેનું લક્ષણ છે, જ્ઞેય પદાર્થ રૂપે પરિણમન જેનું લક્ષણ છે એવી ક્રિયા જ્ઞાનમાં ઉદ્ભવતી નથી એમ શ્રદ્ધેય છે, અથવા એ જ્ઞાનનો સ્વભાવ નથી એમ જ્ઞાનની શ્રદ્ધા કરે છે. જ્ઞેયાર્થ પરિણમન થવું એ જ્ઞાનનું સ્વરૂપ નથી એમ શ્રદ્ધામાં લાવવું એમ કે છે. જ્ઞાન ની શ્રદ્ધા કેવી કરવી? કે જ્ઞેય ને અનુસરે તે જ્ઞાન કે નહીં? જ્ઞાન ને અનુસરે તે જ્ઞાન એમ લેવું. એટલે કઈ કર્મ નો ભોગવું તો એટલા માટે નથી. જુદે આત્મા ને અનુસરતું નથી જ્ઞાન તો કોને અનુસરે છે? કે કર્મ ના ઉદય ને અનુસરે છે. અને અજલીશ એ વિષય બીજી ગાથામાં વધારે સ્પષ્ટ કરશે. પછી કર્મ ના ઉદય થી વાત ઉપાડી છે ને, એ વધારે સ્પષ્ટ થાય છે. જયસેનાચાર્ય ની ટીકામાં છે, નિર્વિકાર સહજ આનંદ માં લીન રહી સહજપણે જાણ્યા કરવું એમ કે છે. જાણવું તો કેવી રીતે જાણવું? કે નિર્વિકાર સહજાનંદ માં લીન રહીને સહેજે જાણ્યા કરવું, સહજપણે જ્ઞાન નું થવું, તે જ જ્ઞાન નું સ્વરૂપ છે. જ્ઞેય પદાર્થોમાં અટકવું એટલે કે જ્ઞેય ની સન્મુખ વૃત્તિ થવી તે જ્ઞાન નું સ્વરૂપ નથી. જ્ઞાન નું જ્ઞેય સન્મુખ થઈને વર્તવું એ જ્ઞાન નો સવાલ નથી, પણ એ જ્ઞાન નો વિભાવ છે એમ કે છે. જ્ઞાન છે ત્યાં પણ એ જ્ઞાન નો વિભાવ છે. સહજાનંદ માં લીન રહી ને જાણવાનું ક્રિયા થયા કરવી એ જ્ઞાન ની સ્વાભાવિક ક્રિયા છે. પર સન્મુખ થઈને જ્ઞાન નું વર્તવું થવું એ જ્ઞાન ની વિભાવિક ક્રિયા છે. એ જ્ઞાન નો દોષ છે, એ જ્ઞાન માં મલિનતા છે, અથવા એ સ્વભાવ થી વિરુદ્ધ એવો ભાવ છે, એટલે એને વિભાવ કહેવામાં આવે છે. આમાંથી તો શું નીકળે છે? વિષય થોડો સૂક્ષ્મ છે, પણ એટલું નીકળે છે કે આમાં પરાલંબન શું ચીજ છે, પરનું અવલંબવું શું છે અને સ્વનું અવલંબવું શું છે, બે વાત એને આમાંથી સમજાવી જોઈએ. કઈક મુદ્દો છે ને આમાં સમજવાનો, કે આમાં પરાલંબન શું ચીજ છે. મેં આ લીલા રંગ ને લીલો રંગ જાણ્યો કે આ લીલો છે, ભાઈ એમ નહી, તારું જ્ઞાન એમાં પરાલંબી થાય છે. અને જેટલું પરાલંબન પણ છે એટલી આકુલતા છે. પણ આ લીલા ને લીલી જાણવી માં આકુલતા શું એમ માણસ વિચાર કરે છે. ભાઈ તને સ્વાવલંબન માં જે નિરાકુરતા થાય એનો તને અનુભવ નથી, એ સંબંધી નું જ્ઞાન નથી, અરે એ સંબંધી ની વિચારણા પણ નથી, એટલે તને આમાં આકુરતા શું એમ લાગે છે. એટલે તો માણસ કે છે ને કે ભગવાન ના ગુણાનુવાદ કરીએ, ભગવાન ની ભક્તિ કરીએ, એમાં દુઃખ શું, એમાં આકુલતા શું એમ કે ભાઈ એમાં પણ જેટલું પરાલંબન પણ છે એટલું દુઃખ દુઃખ ને દુઃખ જ છે. એમાં દુઃખ નથી થતું એ પ્રશ્ન છે. પછી જરા ઝીણવટ થી પરિણામ નું અવલોકન માગે. સ્વભાવ વિભાવ ને ઓળખવો જોઈએ. સ્વભાવ શું અને વિભાવ શું એને ઓળખ્યા વિના ક્યાંય ને ક્યાંય એ વિભાવમાં સ્વભાવ માની એમ થાય છે. શું કહે છે કે નિર્વિકાર સહજ આનંદ માં લીન રહી નિજ સ્વરૂપ, જે સહજ સ્વરૂપ છે એને સહજ આનંદ કહેવામાં. આનંદ ગુણ થી આનંદ કયો, જ્ઞાન ગુણ થી એને જ્ઞાન કયો. એમાં લીન રહીને સહજપણે જાણ્યા કરવું એટલે જ્ઞાનની ક્રિયા ક્યાં કરવી એમ. જાણ્યા કરવું એટલે પરને જાણ્યા કરવું એમ નહીં, જ્ઞાનમાં આનંદમાં લીન રહેવું અને પરને જાણ્યા કરવું એમ છે. પર એમાં પ્રતિબિંબિત થાય છે, તે જ જ્ઞાન નું સ્વરૂપ છે. એ જ્ઞાનનું સ્વરૂપ છે. દ્વેષ અનુમુખ થવું એ કઈ જ્ઞાનનું સ્વરૂપ છે? અથવા એ જ્ઞાનનું અસલ સ્વરૂપ નથી, પણ એ વિકૃત સ્વરૂપ છે ખરેખર જ્ઞાનનું. એના ઉપર દેશના ચાર દિવસની ટીકા 70 પાને છેલ્લી નીતિ છે. એવમ અતીત અનાગત પર્યાયા વર્તમાન જ્ઞાને પ્રત્યક્ષા ન ભવંતી ઇતિ બૌદ્ધ મત નિરાકરણ મુખ્યત્વેન ગાથાત્રયં. આ તો આગલી ગાથાઓમાં મતાર્થ શું હતો એનું થોડું વિવેચન છે કે અતીત અનાગત પર્યાય વર્તમાન જ્ઞાનમાં પ્રત્યક્ષ નથી થતી, બૌદ્ધ મતનું એમાં નિરાકરણ છે. કેમ કે એમાં આત્માને ક્ષણિક માનવામાં આવ્યો છે. કે છે કે ત્રિગુણ જ્ઞાનમાં તો અતીત અને અનાગત પર્યાય પ્રત્યક્ષ થાય, તેથી આત્મા નિત્ય છે. પદાર્થની નિત્યતા, એનો અનિત્ય અંશ વગેરે જીવનું છે એવું પદાર્થના સ્વરૂપનું એમાં નિરૂપણ થાય છે. બૌદ્ધ મત નિરાકરણ મુખ્યત્વે ન ગાથા પ્રેમ, ત્રણ ગાથા એ સંબંધીની. તદનંતર ત્યાર પછી તદનંતર ઇન્દ્રિય જ્ઞાને ન સર્વજ્ઞો ન ભવતી, ઇન્દ્રિય જ્ઞાનથી સર્વજ્ઞપણું થતું નથી અથવા ઇન્દ્રિય જ્ઞાનથી સર્વ જણાતું નથી. અતિન્દ્રિય જ્ઞાને ન ભવતી હતી, અને અતિન્દ્રિય જ્ઞાનથી સર્વજ્ઞ થવાય છે. ન્યાયિક મત અનુસાર શિષ્ય સંબોધનાર્થમ, ન્યાયિક મતના અનુસાર શિષ્યને સંબોધનાર્થ છે. ગાથા દ્વયમ, બે ગાથા એક સમુદાયનો પંચમ સ્થળે ગાથા પંચકમ ગતમ, એ રીતે પાંચમા સ્થળમાં પાંચ ગાથા એ રીતે પાછળ કહી. અથવા હવે રાગ દ્વેષ મોહા બંધ કારણમ, રાગ દ્વેષ મોહ તે બંધ નું કારણ છે. અંતર્જ્ઞાનમ પણ જ્ઞાન બંધ નું કારણ નથી. પર પદાર્થ જ્ઞાનમાં જણાય તે બંધ નું કારણ નથી, પણ પર પદાર્થ નો આશ્રય કરતા જ્ઞાર્થ રાગદ્વેષ થાય છે તે બંધ નું કારણ છે. નજ્ઞાનમ ઇત્યાદિ કથન રૂપે, એ કથન રૂપે ગાથા પંચપર્યંતમ વ્યાખ્યાનમ કરોતી, પાંચ ગાથાઓમાં હવે એનું વ્યાખ્યાન આવશે. તદ યથા તે આ રીતે યશ્ય ઇષ્ટ અનિષ્ટ વિકલ્પ રૂપે ન, જો ઇષ્ટ અનિષ્ટ વિકલ્પ કરે છે, યશ્ય ઇષ્ટ અનિષ્ટ વિકલ્પ રૂપે ન કર્મબંધ કારણ રૂપે ન જ્ઞેય વિષયે પરિણમનમ અસ્તિ તસ્ય ક્ષાયિક જ્ઞાનમ નાસ્તિ ઇતિ આવેદયતિ. એ આવેદન કરે છે, આવેદન આપે છે ને, જેને ઇષ્ટ અનિષ્ટ કલ્પના રૂપેથી કર્મબંધના કારણભૂત એવા જ્ઞેય વિષયનું પરિણમન છે તેને ક્ષાય જ્ઞાન નથી, એમ આ ગાથામાં કહેવામાં આવે છે. પરિણમદી નેયમ અઠમ નાદા જદી નીલમ ઇદમ પીતમ ઇદમ, આ લીલું છે અને આ પીળું છે. નીલમ ઇદમ પીતમ ઇદમ ઇત્યાદિ વિકલ્પ રૂપેણ યદિ જ્ઞેયાર્થમ પરિણમતિ જ્ઞાતાત્મા તસ્ય આત્મનો ક્ષાય જ્ઞાનમ નૈવ અસ્તિ અથવા જ્ઞાનમ એવ નાસ્તિ. આ લીલું છે અને આ પીળું છે એવા વિકલ્પે જ્ઞેયને આશ્રિત પરિણમતો આત્મા જ્ઞાતાત્મા એને ક્ષાય જ્ઞાન નથી અથવા એને જ્ઞાન જ નથી. એને ક્ષાય જ્ઞાન નથી, એને સ્વાભાવિક જ્ઞાન નથી અથવા એને જ્ઞાન જ નથી. સ્વાભાવિક જ્ઞાન તો જ્ઞાન છે અને બાકીનું કોઈ જ્ઞાન છે નહીં, એમ કહે છે. જીવ જ્ઞાન થી કર્મ નો ક્ષય થાય એને જ્ઞાન કહેવામાં આવ્યું છે. બાકી બધું અજ્ઞાન ગણવામાં આવ્યું છે, જ્ઞાન નથી એટલે એને અજ્ઞાન ગણવામાં આવ્યું છે. શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન ક્યાં કહેવું, કેમ કે એ જ્ઞાન થી તો કઈ કર્મ નો અભાવ થતો નથી. શાસ્ત્ર ને અવલંબીને, શ્રવણના શબ્દને અવલંબીને પ્રવર્તનું જ્ઞાન એ કર્મ બંધનું કારણ છે, કર્મ ક્ષયનું કારણ નથી. કર્મ બંધના કારણનું કારણ છે, કર્મ ક્ષયનું કારણ નથી. આત્મા બંધાય છે, નવા બંધે બંધાય છે, એમાં કર્મ નો ક્ષય જરા પણ થતો નથી. એ પણ કર્મ બંધ નું કારણ છે. સાચા દેવ ગુરુ શાસ્ત્ર ની ભક્તિ એ શું ભાવ છે અને એનાથી શુભ કર્મ નું બંધન થાય છે. પણ શુભ કર્મ નું બંધન થાય તો સારું ને, કેમ કે એના ઉદયમાં બધી અનુકૂળતા મળે. બસ એમાં એને તો પરદ્રવ્ય પાસે સુખ ની ભીખ જ માગવી છે, બીજું કઈ એમાં છે. એ જયારે શાસ્ત્ર સન્મુખ નો ઉપયોગ ફેરવશે, સન્મુખ કરવાની શાસ્ત્ર ના પાડે છે. દેવ ગુરુ અને શાસ્ત્ર એમ કે છે કે હે આત્મા, તું મારા તરફ મારા સન્મુખ થી ઉપયોગ ને ફેરવી લે, એમ શાસ્ત્ર ફેરવી લે. એમ કે સરસ કે જગત ના પદાર્થો બંધ નું કારણ છે એમ દેવગુરુ શાસ્ત્ર કહ્યું. ભાઈ, તમે વેપાર ધંધો જે કઈ વ્યવસાય છે, તારો ઉદયગત કર્મ ના ઉદયગત એ તને કર્મ ના બંધન માં પાડે છે, એટલે આને બધું છોડ્યું અને આવ્યો દેવગુરુ શાસ્ત્ર પાસે. ત્યાં દેવગુરુ શાસ્ત્ર એક પાઠ મારી કે આયા પણ તું નહીં લીધું છે જગ્યા, કે તું અમારી સન્મુખ થામાં પણ તું તારી સન્મુખ ત્યાંથી ખસીને આયા આવ્યો તો આયા પણ એને સપાટ પડી કે તું અમારી સન્મુખ થામાં. ભાઈ જોર થી કહ્યું, સપાટ પડી એનો અર્થ છે કે એમણે જોર થી નિરૂપણ કર્યું છે કે અમારી સન્મુખ થવાથી પણ તને કઈ લાભ છે. અમારે જરૂર નથી કે તું અમારી સન્મુખ થાતો ઠીક, એવી અમારે જરૂર નથી અને તારે પણ જરૂર નથી અમારી સન્મુખ થવાની. પછી તો એ કાર્ય કરવાનો કોઈ અર્થ રહેતો નથી. આપણે કહીએ છીએ કે મશીન ની જેમ આવીને રોજ એક કલાક બેસી જવું, જો કે કઈ બધા નિયમિત કઈ રેગ્યુલર આવતા નથી. પણ જેટલા રેગ્યુલર આવતા આવે એ કઈ ખરેખર કર્તવ્ય નથી. જિજ્ઞાસામાં રહેવા પૂરતો એ સવાલ છે. જિજ્ઞાસામાં એવી ક્રિયા થાય છે, જો જિજ્ઞાસામાં ન હોય એને પણ એવી ક્રિયા થાય છે, પણ એનો તો કઈ અર્થ છે.
પણ જો આવે છે ને એ કર્તવ્ય નથી તો ના આવે છે ખોટવું કરે છે.
એ તો કહ્યું બીજી વાત ચાલી ગયા કે જિજ્ઞાસામાં એવું બને છે અને કોઈને તો જિજ્ઞાસા વિના પણ એવું બને છે. તો જિજ્ઞાસામાં એવું બને છે તો એ બનવા બહારની ક્રિયાને ઉપચાર ગણવામાં, ઉપચારથી સાર્થક ગણવામાં આવે છે. જો જિજ્ઞાસા રહીતપણે બનતું હોય તો આવે ન આવે એમાં કાંઈ ફેર છે? એક વાર કહ્યું હતું, એ તો વારંવાર કહેવું તો ન જોઈએ કે સામાન્ય રીતે શાસ્ત્રનો એમાં વિનય પણ રહેતો નથી. નિયમિત રીતે અનિયમિત થવું એમાં તો શાસ્ત્રનો પણ વિનય રહેતો નથી. તો એ શાસ્ત્રના નિમિત્તે કાંઈ પણ એને નિમિત્તભૂત લાભ થાય એ પ્રશ્ન જ અસ્થાને છે. એમાં તો ગુરુનો પણ વિનય છે, જો સંગણમાં એક દેખાય છે, કોઈ 5 મિનિટ, કોઈ 10 મિનિટ, કોઈ 15 મિનિટ, કોઈ 20 મિનિટ, 20-30 મિનિટ સુધી મળા નિયમિત રીતે આવનારા હોય, એમાં શાસ્ત્રોનો વિનય નથી ને ગુરુનો પણ વિનય નથી. હવે સાંભળીને એમાંથી કઈ માલ કાઢે, વાતમાં કઈ માલ છે એ તો પછી ઠીક છે કે ભાઈ બીજે ક્યાંય નથી, એના કરતા ક્યાંક અહીંયા આવીએ. પણ એમાં કઈ એ તો સામાન્ય રીતે પણ કહેવા જેવું છે. કર્મતાપન્નમ જિનેન્દ્રા કરતા રહો ઉપતમંત. શું કહે છે કે એવા જીવો, તમ પુરુષમ એટલે એવા જીવો કર્મને પ્રાપ્ત કરે છે એમ જિનેન્દ્રએ કહ્યું. કેમ કુર્વંતમ, કર્મને પ્રાપ્ત કરે છે શું કરતા? કે ક્ષપયંતમ અનુભવંતમ, બે એક અર્થમાં છે. કર્મને અનુભવતા એ કર્મને પ્રાપ્ત કરે છે અથવા એ કર્મભારને વહન કરે છે. કિમેવ ક્ષપયંતમ એટલે અનુભવંતમ, બે એક અર્થમાં છે. મૂળ શબ્દ એ વાપરો છે. જ્ઞાનમ ઇતિ તમ જિનેન્દ્ર ક્ષપયંતમ. જ્ઞાન જ તમ જિનેન્દ્ર ક્ષપયંતમ છે ને, ખવયંતમ મૂળમાં માગધીમાં, માગધીમાં ખવયંતમ છે, સંસ્કૃત શ્લોકમાં ક્ષપયંતમ છે. અને એનો નીચે અર્થ કેવો છે અન્વયાર્થના, ક્ષપયંતમ એટલે અનુભવનાર. કર્મ એવ ક્ષપયંતમ, કર્મને જ અનુભવનાર કહેવામાં આવ્યા છે. ગુજરાતી કર્યું છે અન્વયાર્થના. કિમેવ કોને, કે કર્મને, કર્મને જ એ અનુભવે છે, બીજા કોઈને અનુભવતા ફરતા કર્મ ને અનુભવે છે. એમ
ફરતા કર્મ ને અનુભવે છે, નવા કર્મ જે ફરતા કર્મ અનુભવે એને જ નવા કર્મ બને. એને ખર્ચા કર્મ પર દ્રષ્ટિ ન હોય એને કર્મ બંધાય બંધાય.
અથવા જે
કર્મ તો દરેકને ખરે જ છે,
જે કર્મ ફરવા માટે ઉદયમાં આવ્યા છે એની પ્રકૃતિને અનુભવે છે, એના સ્વભાવને એ અનુભવે, આત્માના સ્વભાવને અનુભવ નથી. એવો શબ્દાર્થ છે, શબ્દાર્થ છે ને. તો ભાવમાં અહીંયા જે પોતે શું અનુભવે છે એને અવલોકન કરવું જોઈએ. નિર્વિકાર સહજાનંદ એક સુખ સ્વભાવ અનુભવ શૂન્ય, કેવો છે જીવ કર્મને અનુભવનારો? કે પોતાનો જે નિર્વિકાર સહજાનંદ એક સુખ સ્વભાવ છે એના અનુભવથી જે શૂન્ય છે એવો થયો થકો, હૃદય શૂન્ય સન એવો થયો થકો અનુદયાગતમ શ્રી સ્વકીય કર્મ એવો ન અનુભવન સ અનુભવન નાસ્તે નચો જ્ઞાનમ ભૂતિ અર્થ. એને એના અનુભવથી શૂન્ય થયો થકો ઉદયમાં આવેલા પોતાના કર્મને જે અનુભવે છે પણ જ્ઞાનને અનુભવતો નથી. અથવા એનો બીજો અર્થ એમ છે કે ત્રણ અર્થ કર્યા છે અમારી દ્વિતીય વ્યાખ્યાનો, એનું બીજું વ્યાખ્યાન કર્યું તો એમ છે કે જ્ઞાતા પ્રતિ અર્થમ પરિણમ્ય પશ્ચાદ અર્થમ જાણાતી તદા અર્થાનામ અનંત્યાત સર્વ પદાર્થ પરિજ્ઞાનમ નાસ્તી. જો જ્ઞાતા સર્વ પદાર્થોને અનુસરીને જાણે છે તો એને સર્વ પદાર્થનું જ્ઞાન થતું સર્વજ્ઞ નહીં થાય એમ કહે છે. અથવા તૃતીય વ્યાખ્યાનમ, અથવા એનો ત્રીજો અર્થ એમ છે કે બહિરંગ ને પદાર્થાન યદા છદ્મસ્થ અવસ્થાયામ ચિંતયતી તદા રાગાદિ વિકલ્પ રહિતમ સ્વસંવેદન જ્ઞાનમ નાસ્તી. છદ્મ અવસ્થામાં એ છદ્મસ્થ હોય ને બહિરંગ ને પદાર્થને એ ચિંતવે છે, એની ચિંતામાં પીડ્યો છે, ત્યાં સુધી એને રાગાદિ વિકલ્પ રહિત સ્વસંવેદન જ્ઞાન ઉત્પન્ન થતું. તદભાવે ક્ષાયી જ્ઞાનમ વેવ ન ઉત્પદ્યતે ઇતિ અભિપ્રાય, અને એના અભાવથી ક્ષાયી જ્ઞાનની ઉત્પત્તિ એને થતી નથી એમ અભિપ્રાય છે એવો એનો ત્રીજો અર્થ પણ નીકળે છે.